તારીખ 23/3/1993 શ્રી સમયસર ગાથા 74 તથા 75 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 93
આશ્રવોથી ભેદ જ્ઞાન થતા જ જીવનો આશ્રવોથી ભેદ જ્ઞાન થતા જ કર્મ વિખાઈ જાય છે અને આત્મા પોતાના વિકાસ પામતી ચૈતન્ય શક્તિ વડે વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે. જેમ જેમ આત્મા આશ્રવોથી નિવૃત્તે છે તેમ તેમ વિજ્ઞાન ઘન થતો જાય છે, એટલે કે પોતાના સ્વાનુભવમાં બળવાન થતો જાય છે, મિત્રતા ઘનિષ્ઠ થતી જાય છે, સ્વસંવેદન જ્ઞાન પણ ઘનિષ્ઠ થતું જાય છે, આનંદ પણ ઘનિષ્ઠ થતો જાય છે. બધા ગુણોનો પરિણામ એમ લઈ લેવું. જેમ જેમ એ આશ્રુથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ વિજ્ઞાન ગણ સ્વભાવ થતો જાય છે, અને જેટલો વિજ્ઞાન ગણ સ્વભાવ થતો જાય છે તેમ તેમ તે વિશેષ આવૃત આશ્રવોથી પણ નિવર્તી જાય છે. આમ બંને કાર્ય અસ્તિનો અને નાસ્તિનો એક સાથે થાય છે એમ કેવું છે. અને એટલું જ નહીં, એ બંનેનો સમકાળ છે. વિજ્ઞાન ગણનું થવું અથવા આત્માનો આત્મભાવમાં વિશેષ સામર્થ્ય પ્રગટ થવું, વિશેષ સામર્થ્ય પ્રગટ થવું અને આશ્રવોનો નાશ થવો, એ બંને સમકાળ છે. માઇક માં ભાવાર્થ બની ગયા. ભાવાર્થ છે આશ્રવોનો અને આત્માનો ઉપર કહ્યો તે રીતે ભેદ જાણતા જ જે જે પ્રકારે જેટલા જેટલા અંશે આત્મા વિજ્ઞાન ગણ સ્વભાવ થાય છે તે તે પ્રકારે અને તેટલા તેટલા અંશે તે આશ્રવોથી નિવર્તે છે. તે તે પ્રકારે એમાં ચાર ચોકડી છે, એના બધા પ્રકાર છે, એ ક્રમશઃ નાશ પામતા જાય છે અને આત્મા તેટલા તેટલા અંશે વિશેષપણે વિજ્ઞાન ગણ સ્વભાવ થતો જાય છે અથવા આત્મ સ્વભાવ વિશેષ પ્રગટે છે. આત્મ સ્વભાવ વિકાસ પામીને પ્રગટે છે. સ્વભાવમાં બધા ગુણો આવી ગયા. જ્યારે સંપૂર્ણ વિજ્ઞાન ગુણ સ્વભાવ થાય છે ત્યારે સમસ્ત આશ્રવોથી નિવર્તે છે. એ પૂર્ણ દશા થઈ સંપૂર્ણ એટલે મોક્ષ દશા થઈ પરિપાટી રૂપે તત્વાર્થ સૂત્રની ટીકા અને સિદ્ધાંત શાસ્ત્રોમાં છે ત્યાંથી જાણવું. અહીંયા તો એ પ્રકરણ નથી, અહીંયા 14 ગુણસ્થાનનું પ્રકરણ નથી. અહીં તો વિશેષ વર્ણન ગુણ સ્થાને કેવા કેટલો કેટલો આશ્રવો નો અભાવ થાય, કયા કયા કર્મો નો વિચ્છેદ જાય વગેરે વગેરે. સૂત્ર ની ટીકા આદિ જે સિદ્ધાંત શાસ્ત્રો છે, કર્માનુયોગ ના સિદ્ધાંત શાસ્ત્રો છે, ત્યાંથી જાણવાનું. અહીં તો સામાન્ય પ્રકરણ છે, તેથી સામાન્યપણે કહ્યું છે. અધ્યાત્મ નું સામાન્ય પ્રકરણ ચાલે છે, કર્માનુયોગ નું પ્રકરણ અહીંયા નથી. આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે, એટલે શું આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે એટલે એમ લેવો. ઉપરના ગુણ સ્થાને સ્થિરતા વધે છે, આમ સ્થિરતા એ ચારિત્ર ગુણ લેવાય છે, પણ બધા ગુણો નો વિકાસ સાથે સાથે લઈ લો. કોઈ વખત એવું લાગે કે જ્ઞાન કોઈ ઓછું રહે છે, ચારિત્ર ઘણું થઈ જાય છે, જેમ કે શિવભૂતિ બને. બધા ગુણો પૂરો યાદ રહે છે. જ્ઞાન નો વિકાસ કેમ થયો કે સ્વસંવેદન જ્ઞાન નો અનુભવ જ્ઞાન નો વિકાસ થયો છે. શું કહ્યું કે આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાન માં સ્થિર થતો જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાન ને અજ્ઞાન કહેવામાં આવે છે. ભલે જ્ઞાન નો ઉઘાડ ઘણો હોય, આ ચોખવટ કરી એ બાબતમાં શંકા રહે છે. ઘણું જ્ઞાન હોય તે ઘણો જ્ઞાની, ઓછું જ્ઞાન હોય તે ઓછો જ્ઞાની, આ બાહ્ય દ્રષ્ટિ છે. એ બાહ્ય જ્ઞાન ને જ જ્ઞાન માને છે. અહીંયા અંતર જ્ઞાન કોઈ જુદો વિષય છે. એ વિષય સંપ્રદાયમાં એટલો સ્પષ્ટ નથી. ગુરુદેવસિંહ એ વિષય ખોલેલો છે. ખાસ કરીને જે અધ્યાત્મ સંદેશના જે પ્રવચનો છે એમાં વિષય ખાસ લીધો છે. જ્ઞાન અધ્યાત્મ સંદેશ છે, ગુરુદેવના પ્રવચનો છે, પાછળની ચિઠ્ઠી ઉપરના છે, ટોડરમલજીની અને બનાસેદાસની વચનિકા છે, એના ઉપરના પ્રવચનો છે, એમાં એ વિષય વધારે ખોલ્યો છે. જે અનુભવ જ્ઞાન છે એ જ્ઞાન ની અંતર શક્તિ છે, સ્વભાવ શક્તિ છે, અને એ જ સાચું જ્ઞાન છે. બહારમાં ઉઘાડ જ્ઞાન હોય તે કઈ સાચું જ્ઞાન નથી. મિથ્યાત્વ અવસ્થામાં જ્ઞાન નો ઉઘાડ ઘણો હોય તો પણ એ જ્ઞાન ને જ્ઞાન કહેતા નથી. અહીંયા તો આત્માને સુસ્પષ્ટપણે વિશદપણે સારી રીતે જ્ઞાન ગ્રહણ કરે, પ્રત્યક્ષતા વિશેષ પ્રગટ થાય, સ્વસંવેદનમાં પ્રત્યક્ષતા વિશેષ પ્રગટ થાય, એ જ્ઞાન ને જ્ઞાન કહ્યું છે. એટલે જે જ્ઞાન અતિન્દ્રિય પ્રત્યક્ષ વિકાસ પામ્યું તે જ્ઞાન ને જ્ઞાન કહે છે. અને એ જ્ઞાન ને સ્વરૂપ ગ્રહણ કરવું એટલું જ કાર્ય છે. એ જ્ઞાન નું કાર્ય કેટલું છે? સ્વરૂપ ને અનુભવમાં લેવું, સ્વરૂપ ને ગ્રહણ કરવું, એટલું જ કાર્ય છે એ જ્ઞાન નું. એ જ સાચું જ્ઞાન છે. ઉઘાડ જ્ઞાન તે સાચું જ્ઞાન નથી એમ કેવું છે. અને મિથ્યાત્વ અવસ્થામાં તો એ ઉઘાડ ને અજ્ઞાન કહે છે. સંયુક્ત અવસ્થામાં એ જ ઉઘાડને સમ્ય જ્ઞાન ભલે કહેવામાં આવે છે, તો પણ ખરેખર જે અંતર જ્ઞાન છે એ જ્ઞાનની કિંમત છે, ઉઘાડ જ્ઞાનની સમ્યક દ્રષ્ટિના પણ ઉઘાડ જ્ઞાનની કિંમત નથી. જેમ સમ્યક દ્રષ્ટિના શુભરાગની કિંમત નથી, એમ સમ્યક દ્રષ્ટિના ઉઘાડ જ્ઞાનની પણ કિંમત નથી એમ છે. કેમ કે એ તો બહાર તરફ જાય છે, એની કઈ કિંમત મહિમા કરવામાં આવતી નથી. નિર્મળતા વિશેષ છે, નિર્મળતા સહિત નો ઉઘાડ છે. પૂજી બેન શ્રી ને જાતિ સ્મરણ જ્ઞાન હતું. જાતિ સ્મરણ જ્ઞાન તો બીજા મિથ્યા દ્રષ્ટિઓ ને પણ હોય છે, પણ સમ્ય જ્ઞાન સહિત નું હતું. અને સ્વાનુભવ ના કાળમાં એ ઉઘડ્યું એટલે એનો વિશેષ મહિમા કરવામાં આવ્યો. પછી તો શું છે કે બીજા જે સામાન્ય ગુણો હોય એને પણ વિશેષ ગણવામાં આવે છે. મૂળ આત્મગુણ પ્રગટે પછી એ ધર્મીને બીજા સામાન્ય ગુણો હોય તો પણ એના વિશેષપણે એને ગણવામાં આવે છે. લૌકિક ગુણો હોય તો એની પ્રશંસા કરવામાં આવે છે. જેમ કે કોઈ સમ્યક દ્રષ્ટિ પુણ્યના ઉદયમાં રાજા ચક્રવર્તી દેવ હોય, કોઈ સમ્યક દ્રષ્ટિ ને બહુ ઉદાસીનતા ને વૈરાગ્યનો બારમા પ્રકાર હોય, બે ચોથા ગુણ સ્થાને હોય, તો વૈરાગ્યની પ્રશંસા કરવામાં આવે. ભલે શુભ ભાવરૂપ હોય તો પ્રશંસા કરવામાં આવે છે. એવી રીતે એના બાહ્ય જ્ઞાનની પણ પ્રશંસા કરવામાં આવે છે. એનું કારણ કે મોક્ષ માર્ગ સહિત છે માટે. શું એની કોઈ ખાસ કિંમત નથી, પણ આના જેવું છે કે રાજકુંવર ના પાટવી કુંવર ની જાનમાં જાય તો જાનૈયાને પણ વધારે જ હાચવે ને. અમથો એકલો જાય ખામાના ઘરે બીજા રાજાને ત્યાં જાન જાય, તો અમસ્તો કોઈ એકલો માણસ જાય તો કઈ એટલું હાચવે? પણ રાજાને ભવિષ્યનો રાજા છે, તાત્કાલિક રાજા થવાનો છે, યુવાન થયો છે, રાજગાદીએ બેસવાની તૈયારી છે, ને એમાં લગ્નને જાનમાં જાય તો જાનૈયાને એની જેમ જ હાચવે ને. વિશેષ પણ એની હારે હારે એની કિંમત થાય ને, ભાઈ આ તો રાજાની જાનમાં આવ્યા છે. એના જેવું છે, એકલો હોય તો એની કઈ કિંમત નથી, સાથે સાથે હોય તો એની કિંમત આંકવામાં આવે છે. પદ્ધતિ છે. ખરેખર તો મૂળ ચીજનો મહિમા કરવો છે, એની પાછળ ખરેખર તો મૂળ વસ્તુનો મૂળ માર્ગનો મહિમા કરવો છે, આત્મભાવનો મહિમા કરવો છે. પણ સાથે સાથે છે એટલે એનો પણ મહિમા કરવામાં આવે છે એ દ્વારા. અને મિથ્યા તો ગયા પછી તેને ભલે જ્ઞાન નો ઉઘાડ થોડો હોય તો પણ, ઓલાને વધારે હોય તો પણ, નાયા કે છે કે થોડો હોય તો પણ તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. અને જેમ જેમ તે જ્ઞાન અર્થાત વિજ્ઞાન જામતું જાય, ઘટ થતું જાય, સ્થિર થતું જાય છે, તેમ તેમ આશ્રવોની નિવૃત્તિ થતી જાય છે. પછી વિજ્ઞાન ઘટ થતું જાય છે એમાં ઉઘાડો વધતો જાય એવો કોઈ નિયમ નથી. ઠેઠ સુધી ઉઘાડ નો ઉઘડે અને કેવળ જ્ઞાન થાય ને એક સાથે બાર નો ઉઘાડ પણ પૂરેપૂરો ખુલી જાય છે. હું નથી કે કેવડીને એકલો અંદરનો અંદરની અંતર જ્ઞાન જ હોય છે અને બાહ્ય ઉઘાડ કેવડીને નથી હોતો, એવું કાંઈ નથી. એવી ક્ષતિ કેવળ જ્ઞાનીને હોઈ શકે નહીં, એને તો અંતર બાહ્ય પૂર્ણ વૈભવ પ્રગટ્યો છે. જ્યાં કેવળ જ્ઞાન સાથે ત્યારે તો અંતર બાહ્ય પૂર્ણ વૈભવ પ્રગટ્યો છે. જ્યારથી મને ખબર પડી કે કેવળ જ્ઞાન માં એક સાથે બધું જણાઈ જવાનું છે, ત્યારથી મારે ઉઘાડ વધારવાની વૃત્તિ જ બંધ થઈ ગઈ. બંને ગુણ ના પરિણામ બાહ્ય દિશામાં લંબાય છે, એનો વિકાસ કરવા પોતે માંગતા નથી. અંદર નો વિકાસ કરવો છે, બહાર નો વિકાસ નથી કરવો. સ્થિર થતું જાય છે તેમ તેમ આશ્રવોની નિવૃત્તિ થતી જાય છે, અને જેમ જેમ આશ્રવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન વિજ્ઞાન જામતું ઘટ થતું સ્થિર થતું જાય છે, અર્થાત આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થતો જાય છે. કર્તા કર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી નિવૃત્ત થયેલો પોતે જ્ઞાન સ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા પુરાણ પુરુષ આત્મા અહીંથી હવે પ્રકાશમાન થાય છે. એક વચન છે, આખું આખું એક વાક્ય છે, એક શ્લોક નો શું ફરીને કે એ રીતે પૂર્વ કથિત વિધાનથી, પૂર્વ કથિત વિધાનથી એટલે વિધિના કથનને વિધાન કહેવામાં આવે છે. આપણે આ વિધાન કરીએ છીએ ને, નંદીશ્વર વિધાન ને આ વિધાન ને ઘણી જાતના વિધાન કરીએ છીએ, પણ આ સાચું વિધાન આ છે. વેદ જ્ઞાનની વિધિ એને કથન કરનારા કથનને વિધાન કહેવામાં, વિધિના કથનને વિધાન કહે છે. આ મૂળ વાત તો અહીંથી છે, પછી રૂઢિગત પણ એ બધું કહેવાય છે. એટલે એ પૂર્વે ભેદ જ્ઞાનથી વાત કરી કે જેમ આત્મા આશ્રવોથી જુદો પડે છે એ પ્રકારે જે કથન કરવામાં આવ્યું એમાં શું કર્યું કે હમણાં જ એટલે તુરત જ, સંપ્રતિ એટલે હમણાં જ, અત્યારે જ, તુરત જ એટલે અત્યારે જ પરદ્રવ્યથી ઉત્કૃષ્ટ નિવૃત્તિ કરીને વર્તમાનમાં જ, એમ કેવું છે, સંપ્રતિ એટલે વર્તમાનમાં જ, સાંપ્રત એટલે વર્તમાન, સંપ્રતિ વર્તમાન કે છે, હમણાં એટલે વર્તમાનમાં, પુરુષાર્થ વર્તમાનમાં થાય ને, કે વર્તમાનમાં જ પરદ્રવ્યથી ઉત્કૃષ્ટ નિવૃત્તિ કરીને એટલે પરદ્રવ્યથી સર્વ પ્રકારે જુદો પડીને વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો એટલે પોતાના વિજ્ઞાન ઘન સ્વભાવમાં સ્થિર થતો, નિર્ભયપણે એટલે નિશંકપણે, નિશંકતા છે ત્યાં નિર્ભયતા છે, હવે એને કઈ શંકા રહી નથી. આજ મારું સ્વરૂપ છે એમ પ્રતીતિ થઈ છે, પ્રતીતિમાં નિશંકતા આવે છે, નિશંકતાથી નિર્ભયતા આવે છે. નિર્ભયતા એટલા માટે લીધી કે ભય હોય ત્યાં ચળાચળ પણ હોય, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકાને સ્થાપ. સંતાપ હોય છે, ભય હોય છે, જ્યાં શંકા હોય ત્યાં સંતાપ હોય છે, સંતાપ હોય છે એટલે ભય હોય છે, ભય હોય છે ત્યાં ચળાચળ પણ હોય છે, ત્યાં સ્થિરતા રહેતી નથી. ભયવાન છે એને એમ થાય કે અરે શું થશે, મારું શું થશે, મારું શું થશે, પછી કે હું ધ્રુવ વ્યાબાદ છું, હવે મારું કઈ થવાનો પ્રશ્ન રહેતો નથી. અનંતકાળ સુધી મારા સ્વરૂપને કોઈ બાધા પહોંચાડી શકે એવું નથી. અવ્યાબાદ સુખ સ્વરૂપ છો અને પ્રત્યક્ષ જ્ઞાન સ્વરૂપ છો, મારા સર્વ ગુણોથી સંપન્ન છો અને બહારના સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી શૂન્ય છો, બસ. પછી કઈ ભયનું કારણ રહેતો નથી, કોઈ ભયનું કારણ નથી એને. એવા નિર્ભયપણે થઈને આ સ્વરૂપમાં આરૂઢ થતો, અર્થાત પોતાનો આશ્રય કરતો, નિશંકપણે પોતાના આસ્તિક ભાવને સ્થિર કરતો, પોતાની શ્રદ્ધાને નિશંકપણે સ્વરૂપમાં સ્થિર કરતો, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી જે કર્તા કર્મની પ્રવૃત્તિનો અભ્યાસ હતો એટલે ઘણો વારંવાર થઈ ગયેલો પ્રકાર હતો, અનંતકાળથી દ્રઢ થઈ ગયેલી હતી, એના ક્લેશથી નિવૃત્ત થયેલો એ છૂટી ગયો. અને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિ, હું રાગનો કર્તા અને હું પરદ્રવ્યનો દેહાદી પરિણામનો કર્તા, પાસે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી જે કર્તા કર્મની પ્રવૃત્તિ, તેનો અનંતકાળનો જે અભ્યાસ હતો એનેથી એને લઈને દુઃખી હતો, એનેથી શું હતો, એને લઈને દુઃખી હતો, ઘણી આકુલતા થતી હતી. જેને કરી શકતો નથી એને કરવાની મથામણની આકુલતા ઘણી હતી એમ કે છે. અનંત દુઃખી હતો, એનાથી નિવૃત્ત થયેલો બહુ સુખી થયો એમ કે છે. અહીંયા જ્યાં પોતે પોતાના સ્વરૂપમાં આરૂઢ થયો ત્યારે દુઃખથી છૂટ્યો અને સ્વરૂપમાં સુખી થયો, સુખ શાંતિને પામ્યો. પોતે જ્ઞાન સ્વરૂપ થયો થકો નિવૃત્ત થયેલો, પોતે સ્વયં જ્ઞાનીભૂત, પોતે જ્ઞાની થયો અથવા જ્ઞાન સ્વરૂપ થયો અને જગતનો જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી થઈ ગયો, જગતનો એ સાક્ષી થઈ ગયો. આખું જગત છે એ માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણે જોવામાં આવે છે, કોઈ પદાર્થ ઈષ્ટ છે કોઈ પદાર્થ અનિષ્ટ છે એમ જોવામાં આવતો નથી. જગત નો સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા. પુરાણ પુરુષ એટલે અનાદિનો આત્મા, પુરાણ પુરુષ એટલે પુરાણ એટલે જૂનો, પુરાણો એટલે જૂનો, અનાદિનો આત્મા પોતે અહીંથી હવે પોતાના સ્વરૂપે પ્રકાશમાન થાય છે. અહીંથી ઉદય થયો, પોતાના સ્વરૂપનો અહીંથી ઉદય થયો, પ્રકાશમાન થાય છે. એ આચાર્ય મહારાજે વિશેષ કળશની રચના કરી છે એના ઉપર. હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? હવે જ્ઞાની ને જ્ઞાની થયો આત્મા એને અમારે ઓળખવું શું, શું કેવી રીતે જ્ઞાની આત્મા થયો એમ ખબર પડે? આત્માને જ્ઞાન થયું અથવા આત્મા જ્ઞાની થયો એને ઓળખવાનું કોઈ ચિહ્ન લક્ષણ છે? હા, કથમ આત્મા જ્ઞાની ભૂતો લક્ષત ઇતિ ચેત, કેવી રીતે એ જ્ઞાની થયો આત્મા એ કયા લક્ષણથી અમારે ઓળખવું? આ પ્રશ્ન ઉઠાવીને ઉત્તર આપે છે. આ પ્રશ્ન આવે છે કે નહીં, કે કેમ ખબર પડે કે આત્મા જ્ઞાની થયો છે? શું એનું કોઈ લક્ષણ છે, એનું કોઈ સ્વરૂપ છે? હા, બધું આવી જાય છે એની અંદર, પોતાની અને પરની બેયની. પોતાનો આત્મા જ્ઞાની થયો એની ખબર પડે કે ન પડે? તો કે પડે. શું? અને પરનો? તો કે એની ખબર પડે, બેયની ખબર પડે. કમ્મસ્ય પરિણામમ નો કમ્મસ્ય તહેવ પરિણામમ ન કરે એમ આદા જો જાણદી સો હવદી નાણી. દ્રષ્ટિકોણથી ઉત્તર આપ્યો છે એ વિચારવા જેવું છે. કર્તા કર્મનો અધિકાર છે એટલે એમ કે છે કે કર્તા પણ મટ્યું એ જ્ઞાની થયો, મટ્યું એ જ્ઞાની થયો, નાસ્તિથી ઉત્તર આપ્યો છે. સ્વરૂપનો અનુભવ થયો એને જ્ઞાની થયો એમ ન કીધું. કર્તા કર્મનો અધિકાર છે ને, તો કે કર્મ અને નો કર્મના પરિણામને કરે નહીં એનું કર્તૃત્વ મટી જાય. કર્તૃત્વ મટી જાય ત્યારે શું થાય કે સાક્ષી થઈ જાય, જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. અને આના ઉપરથી આત્માર્થ કેવી રીતે સમજાય છે કે શીખાય છે એ થોડો વિચારવા જેવો વિષય છે. કે આ તો જ્ઞાનીની વાત કરી, પણ મુમુક્ષુ જીવ કેવી રીતે આ પ્રકારે જ્ઞાની થવાનો પ્રયત્ન કરે છે એમાં આ પ્રકાર કેવી રીતે લાગુ પડે છે? કે આત્મા જ્ઞાન તો જાણનાર માત્ર છે, જ્ઞાન છે એ તો જાણનાર માત્ર છે, તો માત્ર જાણનાર તરીકે સાક્ષી તરીકે. જોકે પદાર્થ પણ ઈષ્ટ અનિષ્ટ નથી, સામો પદાર્થ કોઈ સારો નરસો છે નહીં. જો પદાર્થ સારો નરસો નથી તો પોતે જે સારા નરસા પણ કરે છે એ તો ખોટું છે પોતાનું. એ પરિણમન છે એ ખોટું છે એમ કહો કે અજ્ઞાન ભરેલું છે એમ કહો, બીજું કઈ નહીં. આટલો જ પ્રયત્ન ચાલુ રાખેલો. ઠીક, મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાની શું થયા કે જ્ઞાતા દ્રષ્ટા થયા. જ્ઞાતા દ્રષ્ટા થયા એટલે સાક્ષી થયા. સાક્ષી થયા એટલે લાલ ને લાલ જાણે, કાળા ને કાળું જાણે, પીળા ને પીળું જાણે, ધોળા ને ધોળું જાણે. એમાં સારું શું ને ખરાબ શું એ પ્રશ્ન કઈ છે નહીં. એમ સ્થળ છે, ચીજ સારી ખરાબ નથી. જ્ઞાનમાં સારું કરવાનો, સારું ખરાબ કરવાનો સ્વભાવ નથી, માત્ર સાક્ષીપણે રહેવાનો એનો સ્વભાવ છે. તો જેવો સ્વભાવ છે એમ રહેવાનો પ્રયત્ન કરે, બસ સાક્ષી રહેવાનો પ્રયત્ન કરે, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનો પ્રયત્ન કરે. પ્રયત્ન તો કરી જુએ, શું પ્રયત્ન કર્યા પછી જ્ઞાની શું કરે છે એ સમજાશે. પ્રયત્ન કરવાના કાળમાં સમજાશે, આમ નહીં શું ગાથા વાંચે નહીં સમજાય, અથવા ગાથા વાંચે સમજાશે તો એ ઉપસંજ્ઞાથી. અને એ તો સમજાઈ ગયું છે અને અનેક વાર ઉપસંજ્ઞાથી તો અનેક શાસ્ત્રો વાંચ્યા, સમય સારાદી અનંત વાર વાંચ્યા, એવા શાસ્ત્રો અનંત કાળમાં, પણ ઉપસંજ્ઞા એ સમજાશે. આ પ્રયત્ન કરીને સમજવા જેવું છે. શું શું કરવું? જ્યાં જ્યાં ઈષ્ટ અનિષ્ટપણું થતું થાય છે ત્યાં ત્યાં, જે જે પદાર્થમાં જે જે વિષયમાં ઈષ્ટ અનિષ્ટપણું થાય છે તે તે પદાર્થને વિશે માત્ર જાણનાર તરીકે, સાક્ષી તરીકે રહેવાનો પ્રયત્ન કરવો. તો જ્ઞાની શું કરે છે પ્રવૃત્તિ, દરેક પરિણમનમાં જ્ઞાનીની પ્રવૃત્તિ શું છે એ સમજાશે, અને પોતે પણ જ્ઞાની કેમ થવું એ સમજાશે. ખરેખર ત્યારે સમજાશે, ત્યાં સુધી સમજાશે અને એ રીતે આ ગાથા બહુ ઉપયોગી છે. આમ તો જ્ઞાનીનું સ્વરૂપ કહ્યું છે કે જ્ઞાની હોય તે ઈષ્ટ અનિષ્ટ પણ ક્યાંય કરતા નથી. પહેલો અભિપ્રાય મટાડવો. શું પહેલો અભિપ્રાય બદલવો? એ સ્વાધ્યાયના કાળમાં કેટલું કાર્ય થાય અભિપ્રાય બદલવાનો. પછી એ બદલાયેલા અભિપ્રાય પૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો યોગ્યતા પ્રગટ થયા વિના રહે નહીં. બહુ સીધી સાદી વાત છે. તો પછી આ વાંચીએ છીએ નકામું સાવ કે નહીં, અભિપ્રાય ઘડવા માટે કામનું છે. ઊંધો અભિપ્રાય પલટાવીને સવળો અભિપ્રાય કરવો એ વૈચારિક ભૂમિકાનું કામ છે. પછી એ જ પ્રમાણે પ્રયત્ન કરવો એ દશાને પ્રાપ્ત કરવાનો, દશાને સિદ્ધ કરવાનો, પ્રસિદ્ધ કરવાનો એક પ્રકાર છે. અને એ બંને એટલો વૈજ્ઞાનિક છે કે એમાં કાર્યમાં સફળતા ન થાય એવું કદી બને જ નહીં. સફળતા થાય થાય ને થાય જ. આમ છે આમાં અનુભવ પ્રકાશમાં એ આવે છે. ઈષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય જેનો મીઠો છે એની ઈષ્ટ અનિષ્ટપણા રૂપ પરિણતિ પણ એની મટી જશે. જો અભિપ્રાય નહીં મટ્યો હોય તો પરિણામ નહીં મટે. એનું કારણ શું છે? ત્યારે જ્યારે જીવને ઈષ્ટપણાથી રાગરસ ઉત્પન્ન થાય છે, અનિષ્ટપણાથી દ્વેષનો રસ ઉત્પન્ન થાય છે, જાય છે અભિપ્રાય પૂર્વક વેદે છે. શું અભિપ્રાય પૂર્વક? કેવી રીતે ઈષ્ટ અનિષ્ટપણું કરે છે? અભિપ્રાય પૂર્વક કરે છે. એટલે એને ઉદયના કાળમાં રસાયવા વિના રહે નહીં. મને ફલાણી ચીજ ભાવે છે એનો અભિપ્રાય પીડ્યો છે, પછી ભાણામાં આવે ત્યારે એને રસાયવા વિના રહે નહીં. એ રસને રોકી ન શકે એ વખતે. પેલા અભિપ્રાય ને ફેરવી નાખો કે આ જગતમાં કોઈ પદાર્થ સારો નથી. બધા શાસ્ત્રો નો સાર એના હાથમાં આવી ગયો. આટલો સંક્ષેપ સમજાય જાય તો, આ સંક્ષેપ ન સમજાવે તો પછી શાસ્ત્ર વાંચીને માથા ફોડ કર્યા કરે ગમે તે જાતને. એમાં કઈ ભલે નહી. હીરો પથરો જ છે, એ વ્હાઇટ સ્ટોન છે. હા, અને અંગ્રેજીમાં તો વ્હાઇટ સ્ટોન કે છે હીરાને, અને આ માણેક ને પન્ના ને કલર્ડ સ્ટોન કે છે. શું? વ્હાઇટ સ્ટોન ને કલર્ડ સ્ટોન, પથરા જ છે. શું? ખરેખર એની કિંમત કરવા જેવી, એની કિંમત કરવા જતા પોતાની કિંમત ખોવે છે. શું કરે છે? પોતાની કિંમત ખોવે છે. પથરાને મોટો ગણે તો પથરા કરતા પોતે હીણો થયો કે ન થયો? હે, દુકાનના ઉમરાને પગે લાગ્યા છો કોઈ વાર? નથી લાગ્યા? સારું પડે, એમને તો પિતાજીના વખત થયો હતો ને, એટલે વાંધો ન આવે. માણીયા દુકાન ખોલે ને હવારે? ઉમરાને ને પથરાને પગે લાગીને પછી દાખલ થાય. કેટલો દિન થાય છે? જેના ઉપર પગ દઈને હાલવાનો છે આખો દિવસ, અને જેટલા ઘરાક આવશે, ભિખારી આવશે, બધા એના ઉપર પગ દઈને હાલશે. પણ પેલા અહીંયા માથો ફોડે પછી દુકાનમાં આગળ જાય, કેવો દિન થાય છે. આવી દિનતા આવી જશે. ઇષ્ટપણું માનવાન થી કે અનિષ્ટપણાના અભિપ્રાય થી આવી દિનતા આવી જશે. ગાથાર્થ. જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નો કર્મના પરિણામને કરતો નથી, જે આત્મા કર્મના પરિણામને કરતો નથી અને નો કર્મના પરિણામને કરતો નથી, પરંતુ જાણે છે તે જ્ઞાની છે. પણ માત્ર જ્ઞાતા રહે છે તે જ્ઞાની છે. કરે કરતા ક્યારે થાય? કે એમાં ઇષ્ટપણું અને અનિષ્ટપણું કલ્પ્યું હોય તો થાય, અથવા એમાં ઇષ્ટનિષ્ટપણું કલ્પે છે એનો અર્થ કે એનાથી અભેદ ભાવ રાખે છે, ભિન્ન ભાવ રાખતો નથી. ભિન્ન પદાર્થમાં તો કઈ કરવાનો અધિકાર નથી. હા, એ પ્રયોગથી થાય છે. ઠીક વાત છે, પ્રશ્ન તો મુદ્દાનો ઉઠાયો છે. ઇષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય મટાડવો, તો મટાડવો કઈ રીતે? પ્રશ્ન તો યથાસ્થાને થવો જોઈએ, તો કઈક વધારે ઊંડાણથી ખુલે. પોતે જ્યાં જ્યાં એને ઇષ્ટપણું લાગે, જ્યાં જ્યાં એને સારું લાગે, ઇષ્ટપણું લાગે, ત્યાં એને ઇષ્ટ કેમ લાગ્યું, એમાં ઇષ્ટપણું શું છે તપાસી લેવું. જેમ કે સુખ છે એ સારું લાગે છે માણસને, સુખ છે એ સારું લાગે છે. ગુરુદેવ શ્રી એક દ્રષ્ટાંત આપતા હતા, તપાસવાનું એક દ્રષ્ટાંત આપતા હતા, કે આ રૂપિયાની નોટમાં તમને સુખ દેખાય છે ને કે, હે, તો કે એના એક એક પરમાણુને છૂટા પાડીને તપાસ કે તારું સુખ ક્યાં છે, અહીંયા ક્યાંય તારું સુખ તને દેખાય છે કે. છૂટા પાડીને એનો શું છે? એનો અર્થ કે તું એનાલિસિસ કર, પૃથક્કરણ કર. તને ભ્રાંતિ થઈ છે, જે પદાર્થમાં તને સુખની ભ્રાંતિ વર્તે છે એ પદાર્થ જડ છે, અને એમાં ક્યાંય સુખનું નામ નિશાન કે ગંધે નથી, એ સુખ દુઃખ રહિત પદાર્થ છે. તને જે સુખ લાગે છે એ કેવળ ભ્રાંતિ, કલ્પના માત્ર છે, બીજું કાંઈ નથી. હવે પોતે કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે વાસ્તવિકતાને જોવાનો પ્રયત્ન કરે. શું કરે? વાસ્તવિકતા જોવી, કે આમાં વાસ્તવિક શું છે. જ્યાં સુધી પોતાનો નિર્ણય ન બદલાય, અભિપ્રાય ન બદલાય, ત્યાં સુધી બરાબર તપાસણી ચાલુ રાખવી. અમુક તો કોઈ ખોટો રૂપિયો આપી જાય કે ખોટી નોટ આપી જાય તો છેતરાઈ ગયો કેવું લાગે? પોતાના માટે કેવું લાગે? મારા મને છેતરનારા માણસ છે એમ કે હું તો પોતાને કેમ કે બુદ્ધિવાળો કલ્પે છે. દરેક માણસ પોતાને બુદ્ધિમાન સમજે છે, અને બુદ્ધિમાનને કોઈ છેતરાઈ જાય, છેતરી જાય ત્યારે એને જરાક ચાનક ચડી જાય છે, મને છેતરી ગયો એમ. પણ આ તો હવે સમયે સમયે છેતરાશ, ઉદગળ પરમાણુની અવસ્થાથી સમયે સમયે તો છેતરા છો. એનું તને કઈ લાગતું નથી, બીજા કોઈ છેતરી જાય તો તને લાગે છે, તું પોતે છેતરા છે એનું તને કઈ લાગતું નથી. એ રીતે પોતાને સારી રીતે તપાસવાથી અને એ પ્રકારનું મંથન કરવાથી પોતાનો અભિપ્રાય બદલી શકાય છે. પકડે જ્યાં જ્યાં છેતરાય ત્યાં ત્યાં પકડે પોતાને. શું ભલે થોડી વાર એમને ચાલશે, પણ એ પ્રેક્ટિસ થી સફળતા આવ્યા વિના રહેશે નહીં. બરાબર છે, પણ અહીંયા છ્યા ત્યાં સુખ ને તપાસ તો ખરો. એમ કે છે કે ત્યાં સુખ છે કે નહીં એની તપાસણી તો કર. તને સુખ દેખાવું તો જોશે ને, સુખ દેખાય નથી છતાં દેખાય છે, એનો અર્થ શું કે તું છેતરાઈ જા છે. પણ છતાંય ત્યાં સુખ નથી એમ કે છે. ત્યાં છતાંય સુખ નથી. કલ્પના કરી છે કે સુખ છે, આ વસ્તુને તપાસવાની છે, તપાસી લેવી. શું પરિણામ શું? આ જે પ્રકૃતિ છે ને એ ઉદયમાન થાય છે અંદર માં, મોહ ની, રાગ ની, દ્વેષ ની, સાતાની અસાતાની, સુખ દુઃખ ની આદિ, એ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મ નું પરિણામ. અને આમ તો દ્રવ્ય કર્મ, વાત તો દ્રવ્ય કર્મ ની કરવા માંગે છે, કેમ કે કર્મ અને નો કર્મ એ બે વાત લીધી છે. આમ તો છે ને સાતા સાતા જેના નિમિત્તે સુખ દુઃખ થાય, પછી ગુરુદેવ તો એમાંથી ભાવ કર્મ કાઢતા હતા. ગુરુદેવ તો ભાવ કર્મ કાઢતા હતા અને એ બરાબર છે. ભાવ કર્મ જે કાઢવાની વાત છે, કેમ કે અનુભવ તો ભાવ કર્મ નો છે, દ્રવ્ય કર્મ છે એ તો કઈ દેખાતા નથી, પણ એ સાથે સાથે લઈ લેવા. કેમ કે પોતાને દુઃખ છે એ ભાવ થી છે, દ્રવ્ય કર્મ થી દુઃખ નથી, એ તો એમાં નિમિત પડે છે ખરેખર તો. એટલે એ વસ્તુ ત્યાં એ રીતે લેવી. આમ તો કર્મ ને નો કર્મ ની અંદર તો કર્મ ને નો કર્મ, એક કર્મ ને એક કર્મ ફળ છે એમ કેવું છે. શું? પણ ખરેખર તો દુઃખ થાય છે એ ભાવ કર્મ થી થાય છે. અને અંતરંગમાં ઉત્પન્ન થતું એના બે અર્થ થાય છે. એક આત્મામાં ઉત્પન્ન થાય તે અંતરંગ છે, આત્માને બહાર થાય તે બહિરંગ છે. અને એક આ શરીર આદિ નો કર્મ છે તે બહારમાં છે, અને અંદરમાં પ્રકૃતિનો ઉદય આવે છે તે અંતરંગમાં છે. એમ બે અપેક્ષા લાગુ પડે છે. ઇષ્ટપણો એટલે ત્યાં સુખ છે કે કેવી રીતે ઇષ્ટપણો થાય? બસ એ ઉપકારી છે એટલી વાત છે. નિમિત્ત નિમિત્તિક સંબંધે એ ઉપકારી છે. શું? પણ એ કોઈ ત્યાં પોતાનું સુખ નથી. ભગવાન પોતે એમ કહે છે, સાચા દેવગુરુ શાસ્ત્ર પોતે એમ કહે છે કે તારું સુખ તારામાં છે, તારું સુખ મારી પાસે નથી. તું મારી સન્મુખના પરિણામ કરે છો, પણ મારો ઉપદેશ એવો છે કે તું પરિણામને પલટાવીને તારી સન્મુખ કર. હવે એમની આજ્ઞા માનવી છે કે નથી માનવી, આ સવાલ છે. આજ્ઞા માનવી ની મને ઈષ્ટ છે એ કેવી રીતે મેળ ખાવાનો હતો? હે, એમની આજ્ઞા માનવી નથી ને એ મને ઈષ્ટ છે એ કેવી રીતે મેળ બેસે? કઈ એ વિસંવાદી વાત છે, એને કઈ સુસંગત પણ નથી રહેતું, વિસંગત પણ છે. એટલા એટલા માટે અહીંયા કર્મ ને નો કર્મ ના પરિણામ લીધા છે. ઠીક, કેમ કે ગુણ અવગુણ છે એ કઈ કર્મ, ગુણ છે એ કઈ કર્મ ના પરિણામ નથી, આત્માના ગુણો છે એ કોઈ કર્મ ના પરિણામ નથી. બરાબર છે, કઈ કર્મ ના પરિણામ છે એટલે અહીંયા વાત ક્યાં ચાલે છે? કર્મ ના પરિણામ સાથે વાત ચાલે છે. શું કર્મ ને કર્મ ના નિમિત્તે થતા એ બધા કર્મ ના પરિણામ માં લઈ લો ને આપણે. કર્મ ના પરિણામ અને કર્મ ના નિમિત્તે થતા જીવ ના વિકારી પરિણામ એ બધા કર્મ ના પરિણામ માં લઈ જાવ. શું તો ગુણ પ્રગટે એને ગુણ નું ઇષ્ટપણું કયો છો, કે ન પ્રગટે એવા રાગ ને ખાલી ઇષ્ટપણું કયો છો? તો રાગ છે એ કર્મ ના પરિણામ છે. શું ઇષ્ટપણા નો રાગ, અનિષ્ટપણા નો દ્વેષ એ બે કર્મ ના પરિણામ છે. ગુણ પ્રગટે છે નિર્વિકારી પરિણામ છે, અને દોષ પ્રગટે છે એ કર્મ ના પરિણામ છે. આમ છે, કયું ચોખ્ખું થાય છે? એવી રીતે લેવું છે. કર્મ કેતા ભાવ કર્મ, દ્રવ કર્મ ને નો કર્મ નો એક પોટલું વાળી અને ફેંકી દેવું, એમાં કઈ વાદ વિવાદ માં ઉતરવાનો એ વિષય નથી, અથવા એને વાદ વિવાદ નો વિષય બનાવવો નહીં. કેમ કે એક જાતિ છે, હવે એ ત્રણેય એક સરખા હે છે, નો કર્મ કર્મ અને ભાવ કર્મ, અને આત્મા એ ત્રણેય ના અભાવ સ્વભાવે છે, એ ત્રણેય ના અભાવ સ્વરૂપે આત્મા છે. શું હા, પહેલી જ વાત એ છે, દ્રવ કર્મ ભાવ કર્મ નો કર્મ ને નમસ્ત સમય સારા એમાં જ એ વાત કાઢી છે. સમય સાર કે દ્રવ કર્મ ભાવ કર્મ ને નો કર્મ રહી શુદ્ધાત્મા છે, સમય સાર છે. પ્રશ્ન તો એમ કેમ ગુણ ઈષ્ટ છે ને અવગુણ અનિષ્ટ છે એમ તો ખરું ને, શું પણ એ તો રાગ દ્વેષ થયો. શું એ પ્રશ્ન કોના જેવો છે? જરા વધારે સૂક્ષ્મ લઈએ તો પછી હે ઉપાદે જેવું કઈ છે જ નહીં ને. જો ઠીક, તમારો પ્રશ્ન લઈએ ફરીને વધારે સૂક્ષ્મતાથી, કે તો પછી કઈ જગત માં હે નથી ને જગત માં કઈ ઉપાદે નથી. તો કે જો ભાઈ, તું આખા જગત નો જ્ઞાતા દ્રષ્ટા થઈ જા ને, તો હે થવા વાળું હે થઈ ગયો ને, ઉપાદેય થવા વાળું ઉપાદેય થઈ ગયો, હવે તારે હે ઉપાદેય નો રાગ દ્વેષ કરવાનો રહેતો નથી. આ વિષય દીપચંદજી એ અનુભવ પ્રકાશ માં લીધો છે. સાધ્ય સાધક ના બોલ લેતા પછી હે ઉપાદેય નો વિષય ચર્ચા છે ત્યારે એમ કે છે કે હે ઉપાદેય નો વિષય રાગ દ્વેષ કરવા માટે નથી, જ્ઞાતા દ્રષ્ટા થવા માટે છે. શું જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો તો એવા ઘણા પ્રશ્નો, એવા બીજા પ્રશ્નો છે. જેમ કે એક સમયના પરિણામને નું કર્તૃત્વ ન હોવું જોઈએ, એક સમયના પરિણામનું કર્તૃત્વ છે એ પર્યાય બુદ્ધિરૂપ મિથ્યાત્વ છે, નક્કી વાત છે. હવે સમયક દર્શનના પરિણામ કરવા કે ન કરવા, ઠીક પ્રશ્ન તો ઉઠાવી શકે માણસ. શું તો સમ્યક દર્શન ના પરિણામ કરવા કે ન કરવા એ પ્રશ્ન નથી, પરિણામ તો થઈ જ રહ્યા છે. કરવા ન કરવાનો પ્રશ્ન જ અસ્થાને છે. સર્વ ગુણોના અને આખા દ્રવ્યના પરિણામ થઈ રહ્યા છે. હવે તારી અનાદિની સ્થિતિ રાગમાં અથવા પર્યાયમાં અથવા પર્યાયના વિષયભૂત પર દ્રવ્યમાં અહંપણાની છે. આ તારી મિથ્યા શ્રદ્ધા છે. તને એમ કે છે કે જો આ તારું સ્વરૂપ છે, તારું મૂળ સ્વરૂપ આ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી સ્વભાવ છે. વેદાંતમાં તો સાક્ષી નો ખાસ આવે, બહુ મુખ્ય આવે. સાંખ્યમાં તો સાક્ષી આત્મા સાક્ષી છે, સાક્ષી છે બહુ ઘૂંટે છે ત્યાં તો. સમયક દર્શન નો વિષય લીધો છે ને એટલે. શું તો કે છે કે તું સાક્ષી, આ તારું સ્વરૂપ છે, તારું સ્વરૂપ છે ત્યાં અહમ પણ જો તને આવ્યું, તારું સ્વરૂપ તારા સ્વરૂપ પણ તને જણાયું, ભલે પર્યાયમાં જણાયું, તો જે થવા યોગ્ય હતું તે થઈ ગયું, અભાવ કરવા યોગ્ય હતું તે અભાવ થઈ ગયું, પછી કરવા ન કરવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? શું કૃત્ય કરાય છે, અકૃત્ય નથી કરાતું, બસ વાત પૂરી થઈ ગઈ. જ્યાં અકૃત્ય કરાતું હોય ત્યાં ઉપદેશ છે, જ્યાં કરવા યોગ્ય કરાતું હોય ત્યાં ઉપદેશ નો ક્યાં પ્રશ્ન છે? ઉપદેશ નો વિભાગ કેટલો, એમાંથી ઉત્પન્ન થતો રાગ નો વિભાગ કેટલો, અને એ ઉપદેશ પરિણમે તો પછી વિતરાગતા નો વિભાગ કેટલો આટલું જુદું પડે તો પછી ક્યાંય અસમાધાન ન રહે, નહીં તો ક્યાંક ને ક્યાંક અસમાધાન થાય. સાક્ષી એટલે સાક્ષી બસ એક સિદ્ધાંતિક વાત જુદી છે અને અધ્યાત્મ ની વાત જુદી છે. શું અધ્યાત્મ બહુ લે છે એ લોકો, અધ્યાત્મ ઘણું લે છે, અધ્યાત્મ ની એવી વાતો લે, એવી વાતો લે કે આપણા સામાન્ય મુમુક્ષુને ખ્યાલ એનો હોય એટલો એ અધ્યાત્મ ની વાતો આવે છે એમ. અને રૂચે છે એ વસ્તુ, રૂચિ હોય ભગવાનની વાણીમાંથી એટલે એ વસ્તુને પકડી છે. શું એટલે તો કૃપાળુ દેવ એમ કહેતા કે યોગ વાશિષ્ઠ વાંચી લ્યો, વિચાર સાગર વાંચો, ફલાણું વાંચો, ફલાણું વાંચો, શું કરવા કે તમને તુલના થાય. દેવકરણજી વ્યાખ્યાન કરતા હતા, એમને થોડો ખ્યાલ આવ્યો વ્યાખ્યાન કરતા કરતા ઉપદેશકના સ્થાનમાં આવી જાય છે, ખરેખર તો હજી ઉપદેશ લેવાને યોગ્ય હોય છે, એટલે એ ક્ષયોપશમનું અહમ થતું હોય છે, સૂક્ષ્મપણે સ્થૂળપણે જાણે અજાણે કંઈક વાંચો. આ બીજા શાસ્ત્રોમાં કેટલું લખ્યું છે એ તમે વાંચશો તો તમને એમ થશે કે એના જે એના કરતા જે આપણે વાંચીએ છીએ અહમ ઉતરી જશે. શું કંઈક એમાં હેતુ એવો ગૂઢ હોય છે, અનેક શાસ્ત્રો વાંચવા વંચાવવા પાછળ જુદી જુદી વ્યક્તિને જુદો જુદો હેતુ હોય છે. શું કોઈને વૈરાગ ઉપશમમાં લાવવાનો હેતુ હોય છે, કોઈનું ક્ષયોપશમ ઘટાડવાનો મટાડવાનો હેતુ હોય છે. શું બહુ વિચક્ષણ સાથે કામ લીધું છે. શું શું કહે છે, નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ બંધ સંસ્થાન સ્થૂળતા સૂક્ષ્મતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નો કર્મનું પરિણામ. જો ઓલું અંતરંગ લીધું ને આ બહાર લીધું એટલે દ્રવ્ય કર્મ ને નો કર્મ છે. હ તે બધું એ પૂતગળ પરિણામ છે, તે બધું પૂતગળ પરિણામ છે. અને આત્માને સુખ દુઃખ રાગ દ્વેષ જે થાય એ પણ પૂતગળના પરિણામ છે એમ લઈ લેવું, એ પણ પૂતગળના પરિણામ છે. એમાં એમાં એનું હેપણું કરવા અર્થે પૂતગળના પરિણામ લેવામાં આવે તો એમાં કાંઈ વાંધો પાડવા જેવો નથી, એનો કોઈ એ ન્યાય કઈ અન્યાય અન્યાયને ન્યાય ઠરાવવાની વાત હોય તો એનો વિરોધ થાય, પણ જ્યાં ન્યાયસર વાત હોય ત્યાં કઈ ન્યાયનો વિરોધ કરવાનું કારણ રહેતું નથી. પરમાર્થે જેમ ઘડાને અને માટીને જ વ્યાપી વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મ પણ છે એટલે માટી ઘડા ને કરે છે, તેમ પૂતગળ પરિણામને અને પૂતગળને જ વ્યાપે વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મ પણ છે. પૂતગળ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગળ પરિણામનો કરતા છે અને પૂતગળ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપાતું હોવાથી વ્યાપ્યરૂપ થતો હોવાથી તે કર્મ છે. તેથી પૂતગળ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનું કર્મરૂપ પૂતગળ પરિણામ તેને જે આત્મા પૂતગળ પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપે વ્યાપક ભાવના અભાવને લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી, પરંતુ માત્ર પૂતગળ પરિણામના જ્ઞાનને અને આત્માના કર્મપણે કરાતા એવા પોતાના આત્માને જાણે છે. લ્યો પરંતુ પૂતગળ પરિણામના જ્ઞાનને અને આત્માના કર્મપણે કરાતા એવા પોતાના આત્માને જાણે છે. આત્માને કર્મપણે કરાતા એમ અહીંથી લીધું છે પાછું, એકાંતે પૂતગળ લીધું છે એમ એ નથી, આત્માના પરિણામને અહીંયા લીધા છે સાથે સાથે. શું પરંતુ આ પૂતગળ પરિણામના જ્ઞાનને જ્ઞાનને કર્મપણે કરાતા એવા પોતાના આત્માને જાણે છે બરાબર, એટલે જ્ઞાનને કાર્ય લીધું, કર્મ એટલે જ્ઞાનરૂપી કાર્ય લીધું. ત્યાં પુદ્ગળ પરિણામના જ્ઞાનને કાર્યપણે કરાતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા કર્મ નુકર્મથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો જ્ઞાની છે. આ જ્ઞાનીની વ્યાખ્યા કરવી છે કે જે જ્ઞાની ભિન્ન રહે છે, અહીંથી કાઢ્યું છે, આત્મા અત્યંત આત્મા પુદ્ગળ પરિણામના જ્ઞાનને કર્મપણે કરાતા એવા પોતાના આત્માને જાણે છે. ખરેખર ત્યાં પોતાના આત્માને જાણે છે, પછી એમાં ભલે કર્મપણું જ્ઞાન છે પ્રતિબિંબિત થયું હોય, શું તે આત્મા પુદ્ગળ પરિણામના જ્ઞાનને, એટલે અહીંયા પુદ્ગળ પરિણામનું જ્ઞાન એટલે પ્રતિબિંબિત થયેલું જ્ઞાન, જ્ઞાન તો આત્માનું છે, અને એને કાર્યપણે કરાતો એવો પોતાનો આત્મા, એ જ્ઞાન રૂપે પરિણમ્યો એવો પોતાનો આત્મા, એને આત્મા જાણે છે એમ કીધું. શું આત્મા ખરેખર એને જાણે છે માટે જ્ઞાતા છે. જ્ઞાતા ક્યારે રહ્યો? કે પોતે પોતાને વ્યાપી વ્યાપકપણે જાણનારો રહ્યો માટે એ જ્ઞાતા છે. જરા વિશેષ વિસ્તાર થઈ લેશો, વાત ઘણી લીધી છે આની અંદર. શું
દેવાદિદેવ શ્રીમંદ ભગવાન